પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 79-81 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 26.
સ્વરૂપમાં તેમની રમણતા કેવી છે? સ્વરૂપ જ તેમનું આસન છે, સ્વરૂપ જ તેમની નિંદ્રા છે, સ્વરૂપ જ આહાર છે. તેઓ સ્વરૂપમાં જ લીલા અને સ્વરૂપમાં જ વિચરણ કરે છે. સામાન્ય રીતે આરામના જે સ્થાન, આસન અને નિંદ્રા અને પોષણનું કારણ જે આહાર, એને ઇષ્ટ ગણવામાં આવે છે, સારા ગણવામાં આવે છે. મુનિરાજ ને વિતરાગી મુનિને એ બધું સ્વરૂપમાં જ છે, પોતાનું આસન પણ સ્વરૂપમાં છે. અવિચલિતપણે સ્વરૂપમાં બિરાજમાન છે અને સ્વરૂપમાં જ એમની નિંદ્રા છે, એટલે એમને શાંતિ અને આરામ પણ સ્વરૂપમાં જ મળે છે. આત્માનું પુષ્ટિનું કારણ પણ પોતે જ છે, સ્વરૂપનું અનુભવન. આત્માની અનુભૂતિ એ જ એમનો આહાર છે. નિત્ય આનંદ આનંદામૃત નિત્ય ભોજી તો સમ્યક દ્રષ્ટિ જીવની વાત લીધી છે. સમ્યક દ્રષ્ટિ જીવ નિરંતર પોતાના સ્વરૂપના આનંદનું ભોજન કરે છે. જેમ ભોજન કરવાથી દેહને પુષ્ટિ મળે છે, લોકો કહે છે એવું સરસ ભોજન છે, બત્રી કોઠે દિવાહ એમ કહે છે. કેવી કેવી કલ્પનાઓ કરી છે, કલ્પના છે. ત્યાં બધે એને સાતાનું વેદન થાય છે, એટલે આવી કલ્પના કરી છે. બત્રી કોઠે દિવાહ સાતા વિદ્યનું એવું એક ચિત્ર આપ્યું છે. મિરાજ સ્વરૂપમાં આનંદનો આહાર કરે છે, સ્વાનુભૂતિમાં એ ક્ષણે ક્ષણે પરિણમે છે અને એ જ એમના આત્માની સાધક દશાની પુષ્ટિ છે. આત્માની એમાં પુષ્ટિ છે, ખરે સાધક દશાની પુષ્ટિ કહો કે આત્માની પુષ્ટિ કહો. તેઓ સ્વરૂપમાં જ લીલા કરે છે, સહજપણે આનંદ કરવો, ક્રીડા કરવી એ સ્વરૂપમાં જ પરિણમા કરે છે. અંતર્મુખપણે સ્વરૂપ પરિણમનમાં ચકચૂર છે, બહારની દિન દશાનું જાણે ભાન નથી. દેહ શરીર એમને એક બાજુમાં રહેલું ખોખું છે કે જેમાંથી એમનો ઉપયોગ ચાલ્યો ગયો છે, ઉપયોગ જ નથી. જાણે ઉપયોગ જ નથી, એની સાબિત એ છે કે એમને જગતના પ્રાણીઓને જે ઠંડી ગરમી આદિ લાગે છે, ઋતુ ઋતુના કપડાં જુદા પહેરવા પડે છે. ઉનાળો આવે તો બારીક કપડાં પહેરવાના, શિયાળો આવે તો ગરમ ને જાડા કપડાં પહેરવાના. એવું જે સામાન્ય જીવન જરૂરિયાત ગણવામાં આવે છે, નહીતર શરદી ગરમી લાગી જાય. ઉપયોગ જ નથી જીવનની શરીરનો. એ રીતે સ્વરૂપમાં જ વિચરણ કરે છે, એમનું વિહાર વિચરણ સ્વરૂપમાં છે. બાહ્ય ક્ષેત્રમાં વિહાર અને વિચરણ જાણે છે, કેમ કે કોઈ ક્ષેત્રથી એમને કોઈ પ્રયોજન નથી અને કોઈ નિસ્બત નથી. સંપૂર્ણ સામાન્ય પ્રગટાવી તેઓ લીલા માત્રમાં શ્રેણી માંડી કેવળ જ્ઞાન પ્રગટાવે છે. એ રીતે સાધક દશાની પૂર્ણતા કરીને સહજ માત્રમાં રમત માત્રમાં રમતા રમતા સ્વરૂપમાં રમણતા કરતા કરતા શુક્લ ધ્યાનની શ્રેણી માંડી અને કેવું જ્ઞાન પ્રગટ કરે છે. ધન્ય તે મુનિ દશા એમ લીધું છે ને, ક્યાંથી શરૂ કર્યું છે? 76 થી શરૂ કર્યું ને, 71 થી શરૂ કર્યું છે. ધન્ય તે નિર્ગ્રંથ મુનિ દશા, એ બધે મુનિરાજની ભક્તિ કરી છે, એમનું વર્ણન કરતા કરતા એમનો મહિમા કર્યો છે. એમનો મહિમા કર્યો છે એટલે વિતરાગ ભાવનો મહિમા કર્યો છે, એટલે આત્માનો મહિમા કર્યો છે. શુદ્ધ સ્વરૂપ આત્મામાં જાણે વિકાર અંદર પેસીને પ્રવેશી કેમ ગયા હોય એવું દેખાય છે, પણ ભેદ જ્ઞાન પ્રગટ કરતા તેઓ જ્ઞાન રૂપી ચૈતન્ય અરીસામાં પ્રતિબિંબ રૂપ છે. કે આત્માના પરિણામમાં જ્ઞાન અને ચારિત્રનું જે પર્યાયરૂપ પરિણામ થાય છે એમાં ચારિત્ર ગુણમાં જે કોઈ વિકાર છે, રાગ દ્વેષ મોહ અનેક પ્રકારનો જે વિકાર છે, એ એક જ પદાર્થની ભિન્ન ભિન્ન ગુણની અવસ્થામાં હોવાથી ઘણું નજીક પણ છે. મોક્ષ અધિકારમાં એને ચૈત્ય ચેતક પણ કીધું છે, ચૈત્ય ચેતક પણ 294 ગાથા, ત્યાં પણ ભેદ જ્ઞાનનો જ વિષય ચાલ્યો છે. ઘણું નજીક પણ છે, તેથી આત્મામાં જાણે વિકાર અંદર પ્રેસી કેમ ગયા હોય, જાણે પ્રવેશી કેમ ગયા હોય તેવું દેખાય છે. કેવું દેખાય છે એટલે એવું મિથ્યા અનુભવ જીવ કરે છે. આ રાગ મને થાય છે, ક્રોધ મને થયો, આકુળતાનું દુઃખ પણ મને થયું, તો પણ બીજાને થયું રાગ બીજાને થયો. અહીંયા એમ લીધું છે કે ભલે તે આત્માની અવસ્થામાં ચૈતન્ય વિકાર હોવા છતાં અહીંયા પ્રસંગ એ છે કે એનાથી જુદું પડવું છે, એનાથી ભિન્ન પડવાનો એક પ્રયાસ છે. એ પ્રસંગે એ મારો છે એમ ઓળખવાનો નથી. ભલે જ્ઞાનમાં ખ્યાલ છે કે ચારિત્ર ગુણની અવસ્થા હોવાથી ચૈતન્ય વિકાર છે, આત્માનો પર્યાય છે, તો પણ સ્વભાવથી એનું ભિન્નપણું અનુભવ ગોચર કરવું છે. તેથી ભેદ જ્ઞાન કરતા, ભેદ જ્ઞાન પ્રગટ કરતા એટલે કે ભિન્નપણે પોતાનો અનુભવ કરતા, જુદું જ્ઞાન પ્રગટ કરતા એટલે જુદા જ્ઞાન, જ્ઞાન તો જુદું જ છે પણ જુદા જ્ઞાનનો અનુભવ કરતા, જુદા જ્ઞાનનો આવિર્ભાવ કરતા, તેઓ એટલે તે વિકાર ભાવો જ્ઞાન રૂપી ચૈતન્ય રીસામાં પ્રતિબિંબ રૂપ છે. અહીંયા જ્ઞાનને સ્વ લીધું છે અને વિકારને પર લીધો છે. જ્ઞાન છે તે સ્વતત્વમાં જાય છે અને વિકાર વિભાવ તે પરતત્વમાં જાય છે, એમ ભિન્ન ભિન્ન આ રીતે લેવું છે. સ્વપરનું ભિન્ન પણ કરવું છે. છે તો એ જીવે કર્યો ને, કે જીવે કર્યો હોવા છતાં એ સ્વરૂપભૂત નથી એમ ગણીને સ્વરૂપમાં એકત્વ કરવાના પ્રયત્નમાં એનાથી ભિન્નપણાનો પ્રયત્ન રહેલો છે. ચેતક એટલે ચેતનારો, એને ચૈત્ય, ચૈત્ય એટલે ચેતાવા યોગ્ય, જે સાવધાન થનારો છે એ રાગમાં સાવધાન થાય છે, રાગ એનું ચેત્ય થાય છે, ચેતક ચેતે છે, શેમાં છે ચેતે છે, અનુભવ કરે છે, ચેતવું હું પણ અનુભવ કરવો એને ચેતવું કે છે, રાગમાં હુંપણાનો અનુભવ કરે છે, કેમ કરે છે આત્મા રાગમાં હુંપણાનો અનુભવ, શા માટે કરે છે, કે તેનું જ્ઞાનથી અત્યંત નજીક પણ હોવાને લીધે, નજીક છે એટલે એમાં એનું પ્રતિબિંબ પડે છે, જ્ઞાન રૂપી ચૈતન્ય અરીસામાં એ પ્રતિબિંબ રૂપ છે, ખરેખર ચેત્ય એવા જે રાગાદી ભાવો એ કોઈ જ્ઞાનમાં પ્રવેશેલા નથી, અને અનુભવ તો એને જ્ઞેયાકાર જ્ઞાનનો થાય છે, પણ જ્ઞાનનો મને અનુભવ થાય છે એવું ચૂકી જનાર જીવ, રાગનો મને અનુભવ થાય છે એમ તે જ્ઞેયમાં નિષ્ઠા ધરાવે છે, જ્ઞાનમાં નિષ્ઠા ધરાવતો નથી. પ્રવચન સારમાં એને જ્ઞેયનિષ્ઠ જીવ કહ્યો છે, મિથ્યા દ્રષ્ટિ જીવને જ્ઞેયનિષ્ઠ એવું નામ આપ્યું છે, કેમ કે એની શ્રદ્ધા એટલે એની હૈયાતી, શ્રદ્ધાનો વિષય સત્તા છે ને, એ જ્ઞેયમાં એટલે રાગમાં સ્થાપે છે કે હું રાગ છું, મને રાગ થયો, મારામાં થયો, હું રાગરૂપ થયો, એવો જે એને અનુભવ છે એ જ્ઞેયનિષ્ઠપણે છે, જ્ઞાનનિષ્ઠપણે એનાથી ભિન્ન ભાષે છે. જ્ઞાનમાં જો નિષ્ઠા થાય કે હું તો જ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાન માત્ર હું છું એમ જો એ જ્ઞાનમાં સાવધાન થાય એટલે સ્વરૂપમાં સાવધાન થાય, તો જ્ઞેય એને ભિન્નપણે, રાગાદી જ્ઞેય એને ભિન્નપણે જ્ઞાનમાં જણાય છે, પ્રતિબિંબરૂપ જણાય છે, પોતા રૂપે અનુભવ થતો નથી. શુદ્ધ સ્વરૂપ આત્મામાં જાણે વિકાર અંદર પેસી ગયા કેમ હોય તેવું દેખાય છે. આત્મામાં વિકાર પેસી ગયા હોય, મારામાં, આત્મામાં એટલે મારામાં વિકાર પેસી ગયા છે એવું દેખાય છે, એટલે એવું અનુભવાય છે. સામાન્યપણે જીવોને આવો અનુભવ થાય છે, મેં રાગ કર્યો, મેં દ્વેષ કર્યો, મેં આવો વિકલ્પ કર્યો, મેં આવો વિચાર કર્યો, એમ એ એકદમ પોતાનું અસ્તિત્વ રાગના અંશ ઉપર આખે આખો આત્મા થાપે છે, હું જ આવો છું એવો એને અનુભવાય છે. પણ ખરેખર તો એમ કહે છે કે ખરેખર તો એ જ્ઞાનરૂપી ચૈતન્ય અરીસામાં પ્રતિબિંબરૂપ છે, એની વાસ્તવિક પરિસ્થિતિ આવી છે. એવી વાસ્તવિક પરિસ્થિતિ ક્યારે અનુભવ ગોચર થાય કે એવા રાગાદી ભાવથી ભિન્નપણાનું જ્ઞાન પ્રગટ કરવામાં આવે તો. એમ ન કહ્યું કે ઘણું શાસ્ત્ર વાંચન કરવામાં આવે તો એને જુદો અનુભવ થાય, ઘણો બીજો અનેક પ્રકારનો સુગ્રહ કરવામાં આવે તો એને જુદાપણાનો અનુભવ થાય, એમ ન લીધું, વેદ જ્ઞાન કરવામાં આવે તો જ એને અનુભવ થાય, ને નહીતર થાય એ એક જ ચાવી છે. જ્ઞાન વૈરાગ્યની અચિંત્ય શક્તિથી પુરુષાર્થની ધારા પ્રગટ કર, શું કહે છે, તારા પુરુષાર્થને તું શુભ યોગ અને ઉપયોગની ક્રિયામાં નહીં રાખતા, જ્ઞાન અને વૈરાગ્યની અચિંત્ય શક્તિ થી, એ શક્તિ પણ એની અચિંત્ય છે, જ્ઞાનની, જ્ઞાનને અનુભવવાની શક્તિ અચિંત્ય છે. અચિંત્ય છે એટલે ચિંતવન થી અગોચર છે એમ કહેવાય છે. જ્ઞાન જ્ઞાનને અનુભવે એ જ્ઞાન શક્તિ છે, અને ત્યારે એને રાગ ને રાગના વિષયની ઉપેક્ષા વર્તે તે વૈરાગ્ય છે. એ વૈરાગ્ય છે ખરેખર. પરતત્વની ઉપેક્ષા અને સ્વતત્વની અપેક્ષા એ એક જ પરિણામના બે પાસા છે, એક કાળે બને છે. એક જ પરિણામ એવું છે કે જ્યારે સ્વતત્વની અપેક્ષા હોય ત્યારે પરતત્વની ઉપેક્ષા હોય. પરતત્વમાં રાગાદી ભાવમાં જીવ સાવધાન હોય, અપેક્ષિત હોય, ત્યારે એ સ્વતત્વથી ઉપેક્ષિત હોય છે. કેમ કે અપેક્ષા અને ઉપેક્ષાનું અનેકાંતપણું એક જ અવસ્થાનું સર્વત્ર આ પ્રકારે જ છે, બીજી રીતે નથી. તેથી જ્ઞાન અને વૈરાગ્યની અચિંત્ય શક્તિથી જ્ઞાન અને વૈરાગ્ય બે એક જ પર્યાય છે ખરેખર. તેની અચિંત્ય શક્તિથી પુરુષાર્થની ધારા પ્રગટ કર, એ સ્વરૂપ શક્તિ જેમાં પ્રગટ થાય છે, જેમાં સ્વરૂપ ચેતના પ્રગટે છે, એવી શક્તિથી તું પુરુષાર્થની ધારા પ્રગટ કર. એને લઈને તું પોતાના સ્વરૂપનો અંતર્મુખનો જે વેગ છે એ વેગને તું પ્રગટા. યથાર્થ દ્રષ્ટિ કરી ઉપર આવી જા. દ્રવ દ્રષ્ટિ કરીને વિભાવમાં તું ડૂબેલો અને ખૂંચેલો રહે છે, તે દ્રવ દ્રષ્ટિ દ્વારા, દ્રવ ઉપર દ્રષ્ટિ કરીને એટલે ત્રિકાળ પરમાત્મ સ્વરૂપ જે હું છું એવા સ્વભાવનો આશ્રય કરીને તું ઉપર આવી જા. ઉપર આવી જા એટલે છૂટો પડી જા, વિભાવમાંથી તું છૂટો પડી જા. યથાર્થ દ્રષ્ટિ કહો કે દ્રવ દ્રષ્ટિ કહો કે સમ્યક દ્રષ્ટિ કહો, બધું એક અર્થ છે. દ્રવ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે ને, અને એ સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ તે જ યથાર્થ દ્રષ્ટિ છે. દ્રષ્ટિ એટલે શું? જેમાં જે વિષયમાં સર્વથા ઉપાદેય બુદ્ધિ હોય, એક શુદ્ધાત્માની જ ઉપાદેયતા, જેમાં એકલો પોતાનું પરમાત્મ સ્વરૂપ જ ઉપાદેય છે, અન્ય કિંચિત માત્ર ઉપાદેય નથી, એવી જે દ્રષ્ટિ તે યથાર્થ દ્રષ્ટિ છે, તે જ સાચી દ્રષ્ટિ છે, તે જ સમ્યક દ્રષ્ટિ છે. એવી દ્રષ્ટિ કરીને તું ઉપર આવી જા. ઉપર આવી જા એટલે વિભાવ ભાવોથી તું છૂટો પડી જા. ચૈતન્ય દ્રવ્ય નિર્મળ છે, જે શુદ્ધાત્મ સ્વરૂપ છે, પરમાત્મ સ્વરૂપ છે, એમાં મલિનતાનું નામ નિશાન છે નહીં. પરિપૂર્ણ પવિત્ર છે, પરિપૂર્ણ સ્વરૂપથી જ અનાદિ અનંત નિર્મળ છે. જેની દ્રષ્ટિ કરવી છે, જેની ઉપાદેયતા કરવી છે, એ તત્વ તો અંતઃતત્વ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપ છે, પરિપૂર્ણ પવિત્ર અને નિર્દોષ છે. એમાં કોઈ મળ નહીં, દોષ નહીં, ગંધ માત્ર પણ નથી. ત્રણેય કાળે જેમ કોઈ ચીજ કોરેકોરી નકોર હોય, એમ શુદ્ધ આત્મદ્રવ્ય પરમાત્મદ્રવ્ય અંતરમાં જે બિરાજમાન છે, કારણ પરમાત્મા, જેનો મહિમા સર્વજ્ઞ જિનેન્દ્રદેવોએ અનંત જીનેન્દ્રોએ, અનંત તીર્થંકરોએ દિવ્ય ધ્વનિમાં ગાયો છે. દેવતા એમ કહેતા કે ભાઈ ભગવાને જીન ભગવાન સર્વજ્ઞ પરમાત્મા જીનેન્દ્રદેવોએ તીર્થંકરોએ દિવ્ય ધ્વનિમાં તારા જ ગુણ ગાયા છે. આત્માનો મહિમા ગાયો છે એનો અર્થ શું? તારા જ ગુણ ગાયા છે. પછી દૃષ્ટાંત આપશે કે નાના બાળકને પણ એની માતા વખાણ કરતા કરતા સુવડાવે છે. તો એ કજિયા કરતો, ક્લેશ કરતો, એનો અશાંતિ કરતો બંધ થાય છે, શાંત થાય છે. મારો દીકરો ડાયો, મારો દીકરો ડાયો, એને હાકોટા પડકા ના કરે તો ઓર રોવે છે. ચૈતન્ય દ્રવ્ય નિર્મળ છે, અનેક જાતના કર્મના ઉદય, અનેક જાતના કર્મની બંધન થયેલા કર્મની સત્તા, એટલે હોવાપણું બંધપણે વિકસિત આવતા સ્થિતિ એને સત્તા કહી છે. એનો અનુભવ અનેક જાતના તીવ્ર મંદ અનુભવ એટલે પ્રકૃતિના રસ, જેમ તીવ્ર ક્રોધ થાય મંદ ક્રોધ થાય, તીવ્ર લોભ થાય મંદ લોભ થાય, એ તીવ્ર મંદ અનુભવ કહે છે. તથા કર્મ નિમિત્તક વિકલ્પ તથા અનેક જાતના કર્મના ઉદયથી ઉદયના નિમિત્તે ઉદયને લક્ષમાં લેતા ઉત્પન્ન થતા જે વિકલ્પ, એ વગેરે બધું તારાથી અત્યંત જુદા છે. આખા સમય સારમાં એકત્વ વિભક્ત આત્માને કહેવા ધાર્યો છે. કુંકુમાચાર્યજીએ પાંચમી ગાથામાં પ્રતિજ્ઞા કરી છે. પ્રતિજ્ઞા કરી છે એટલે શાસ્ત્રના પ્રારંભમાં જ શાસ્ત્રનું અધ્યયન કરનારને એમ કહ્યું છે કે હું જે કોઈ આ શાસ્ત્રમાં કહેવા ધારેલો મારો વિવિક્ષિત વિષય છે તે આ છે, અને આ રીત છે મારી કહેવાની. બે વાત સાથે છે કે હું શુદ્ધાત્માને કહીશ કે જે શુદ્ધાત્માને કયા દ્રષ્ટિકોણથી કહીશ કે જે સ્વરૂપથી એકત્વ રૂપે છે અને રાગ અને પર વિષયથી વિભક્ત રૂપે છે. જુદા આત્માને હું જુદો પાડીને અહીંયા કહીશ આ મારો કહેવા ધારેલો વિષય તો આ છે. એટલે કોઈ પણ આગળના વચનોમાં જે મારે કહેવાનો આશય છે તે અનુસાર અર્થઘટન કરવું અને બીજી રીતે અર્થઘટન કરવું નહીં. આશય છોડીને અર્થઘટન કરવા યોગ્ય નથી, એમ આવી જાય છે. કેમ કે વિપરીત બુદ્ધિમાં અનેક પ્રકારે વિપર્યાસથી એને સૂજવું થાય છે કે અહીંયા આમ કે છે, અહીંયા આમ કે છે, અહીંયા આવું કે છે, અહીંયા આવું કે છે, કે છે કે અમે તો આ કહેવા ધાર્યું છે. એક શુદ્ધ સ્વરૂપ આત્મા પોતાના અનંત ચૈતન્ય નિધાનથી એક મેઘ સ્વરૂપ છે, રાગ અને રાગના વિષયથી ભિન્ન સ્વરૂપ છે. બીજો પેરેગ્રાફ છે, પ્રશ્નમાં એવા દેખાય છે. અહીં પ્રશ્ન થાય છે કે આત્મા અને બંધ કે જેવો ચૈત્ય ચેતક ભાવ વડે અત્યંત નિકટતાને લીધે એક જેવા થઈ રહ્યા છે. પ્રશ્ન કરનારને એટલું તો સમજણમાં છે કે રાગ અવસ્થામાં થાય છે, ચેતવાનો જ્ઞાન ભાવ પણ અવસ્થામાં થાય છે, અને અત્યંત નિકટતાને લઈને તે બંનેનું નજીક પણ એક અવસ્થાના બંને ભાવ હોવાથી, જીવની એક જ અવસ્થાના બંને ભાવ હોવાથી ઘણું નિકટપણું છે, તેથી તેઓ એક જેવા થઈ રહ્યા છે. અને વેદ વિજ્ઞાનના અભાવને લીધે જાણે તેઓ એક ચેતક જ હોય એમ જેમનો વ્યવહાર કરવામાં આવે છે. એટલે મેં રાગથી ધ્યાન રાખ્યું, આ કામમાં મેં એ કામ પર બરાબર મારું વજન હતું અને રાગ હતો, તેથી મારું બરાબર ધ્યાન રહ્યું, તેથી એ કામ સુધર્યું. માટે મારી સાવધાની, મારો રાગ એમાં મારા રાગરૂપ સંભાળ એ બરાબર કામ કરે છે, એમાં જરાય ભૂલ પડતી. કહે છે કે એનો એક ચેતક જ જેમ વ્યવહાર કરવામાં આવે છે, તેઓ એટલે આત્મા અને બંધ પ્રજ્ઞા વડે ખરેખર કઈ રીતે છીરી શકાય છે, એને જ્ઞાન દ્વારા એટલે પ્રજ્ઞા દ્વારા એને કઈ રીતે છીરી શકાય છે. આગળ કીધું કે દ્વિધા કરવું એક જ સાધન છે. બીજું પહેલા પેરેગ્રાફ આવેલું છે કે આત્મા અને બંધને દ્વિધા કરવારૂપ કાર્યમાં કરતા જે આત્મા, જુદાપણારૂપ જે કાર્ય કરવું છે કાર્ય કરનાર જે આત્મા, તે આત્માના કરણ સંબંધી એટલે સાધન સંબંધી તે આત્માને જુદા પાડવાનું સાધન શું, એ સાધન સંબંધી મીમાંસા કરવામાં આવતા, મીમાંસા એટલે ઊંડી વિચારણા, નિશ્ચયથી પોતાથી ભિન્નકરણનો અભાવ હોવાથી, પોતાથી જુદા સાધનનો અભાવ હોવાથી ભગવતી પ્રજ્ઞા જ કરણ છે. જ્ઞાન સ્વરૂપ બુદ્ધિ પોતાનો જ્ઞાનનો પર્યાય તે જ સાધન છે. હવે અહીંયા જ્ઞાનનો પર્યાય સાધન છે એમ કહેતા, જે જ્ઞાનનો પર્યાય રાગથી જુદા પડવાનું કાર્ય કરે છે અને અંતર્મુખ વળે છે, અંતર્મુખ વળે છે ત્યારે જુદા પડવાનું કાર્ય થાય છે, એ અંતર્મુખ વડે વળેલા જ્ઞાનની પર્યાયને પ્રજ્ઞાને અહીંયા ભગવતી શબ્દે એવું નામ આપવામાં, વિશેષણ આપવામાં આવ્યું છે. એ છૂટું પડે છે, ભગવાન સ્વરૂપ થાય છે, એ જ્ઞાન ત્યાં ભગવાન સ્વરૂપ થાય છે, એ જ્ઞાન જ ભગવાન છે ખરેખર એમ કહે છે. ભગવાન તે છે કે જેને ભવનો અંત થાય છે તે ભગવાન છે, ફરી ફરીને જન્મે તે ભગવાન નથી. જેના ભવનો છેડો આવે છે પરિભ્રમણથી મુક્ત થાય છે, ત્યાં અંતર્મુખ જ્યારે જ્ઞાન મળે છે ત્યારે એના ભવ ભાંગે છે, એટલી પ્રજ્ઞાને અહીંયા ભગવતી પ્રજ્ઞા કહેવામાં આવી છે. એ પહેલા લીધું છે. વળી પ્રશ્ન ઉઠાવ્યો એની અમે કે એનું સાધન છે, તો કે સાધન તો ખરું પણ હવે એ સાધન કઈ રીતે કામ કરે છે એમ કરીને આગળની ગાથા ભેદ જ્ઞાનનો ચિતાર લીધો છે, લક્ષણ લક્ષણ વિષય લીધો છે. પરમાગમ છે ને એમ તું જુદાને જુદાજો અને તારું નિર્મળ ચેતન ગ્રહ છે એનો અનુભવ કરો. પરિવારમાં છતાં બહુ ભૂત નથી તેથી એને જુદા કરવામાં આવ્યા છે. કોઈ પિતા એના પુત્રને એમ કહે કે તું આવું અનુચિત વ્યવહાર કરે છો, અમારા કુટુંબ અમારી ખાનદાની એનાથી તું અનુચિત વ્યવહાર કરે છો, માટે જા તું અમારો દીકરો. એનો અર્થ દીકરો તો જે છે એ છે એ કઈ મટી જતો નથી, એનો જે અનુચિત વ્યવહાર છે એનો એમાં નિષેધ છે. પુત્રપણાનો નિષેધ કરતા એના અનુચિત વ્યવહારનો ખરેખર નિષેધ છે. પણ જોરથી નિષેધ કરવાની જોર આપ્યા વિના ખરેખર અથવા એને ખરી ખાનદાનીનું ભાન કરાવ્યા વિના કોઈ બીજી રીતે એનો અનુચિત વ્યવહાર છૂટે નહીં. એમ અહીંયા એમ કે છે કે તું ચૈતન્ય દ્રવ્ય છો, તારી અસલી જાત તું જો તો તું નિર્મળ છો, પરિપૂર્ણ નિર્દોષ છો, પરિપૂર્ણ પવિત્ર છો, અને તેથી કોઈ પણ પ્રકારના રાગાદી દોષ કલંક રૂપે પરિણમો એ તારી જાતને અનુકૂળ છે. એમ સ્વરૂપના ભાન દ્વારા એને છોડાવે. અત્યંત જુદા છે એમ બીજું જોર આપવું છે ને. વિધિ અને નિષેધની વિકલ્પ જાળને છોડ. વિધિ અને નિષેધની વિકલ્પ જાળને છોડ. આમાં પણ લીધું છે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં પર્યાવરણ નિષેધ બહુ આવે છે ને. કોણ કહે છે કે દ્રવ્યને પર્યાય નથી એવું કાંઈ અમે થોડું કહીએ છીએ, પણ મોતને બાજે તો તાવ આવે. કામ કરવાની આ પદ્ધતિ છે. આટલું જોર દેતા એના અનાદિનો જે એકત્વનો સંસ્કાર છે પર્યાય બુદ્ધિનો, રાગ બુદ્ધિનો, એ આટલું જોર દેવાથી શિથિલ થાય છે અથવા અભાવ થાય છે. વિધિ અને નિષેધની વિકલ્પ જાળને છોડ. આમ કરવા યોગ્ય છે વિધિ એટલે આમ કરવા યોગ્ય છે અને નિષેધ એટલે આમ કરવા યોગ્ય નથી. કર્તવ્ય અને અકર્તવ્ય એ સંબંધ એ સંબંધી જેટલા કોઈ વિચારનો વિકલ્પનો ભેદોનો વિસ્તાર છે એને છોડ એટલે એને ગૌણ કરીને એ સમજી લીધું. પણ એ સમજી લીધું પછી ત્યાંને ત્યાં એ વિધિ નિષેધના પ્રકારમાં રોકાવાનું પ્રયોજન નથી એમ કહેવું છે. આમ કર્તવ્ય છે અને આમ કર્તવ્ય નથી એ જ્ઞાનનો વિષય છે. એ કર્તવ્ય અકર્તવ્ય પરિણામ વિષયક હોવાથી જાણવાનો માત્ર વિષય છે, આદરવાનો વિષય નથી. આદરવાનો વિષય જતા શું થાય છે કે એની પર્યાય ઉપર જોર આવે છે, આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું, એવું ધ્યાન કરું, એવું ધ્યાન કરું. એ આસને કે સમ્યક દર્શન લઈને ઉભો થાવ, સ્વરૂપનું એવું ધ્યાન કરું, બસ ઉભો જ ન થવું ને એ પહેલા. પછી એ કરું 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 એ એમાં કદી કોઈ કાર્ય યથાર્થ થાય છે એમ છે નહીં. આ વિષય છે એ થોડો ખૂબી વાળો છે, ટેકનિકલ છે, કે ઉપદેશ આવે છે એમાં બધો ધ્વનિ એવો આવે છે, કેમ કે ઉપદેશાત્મક વચનો હોય છે એનું આમ કર અને આમ ન કર, આમ કરજે અને આમ નહીં કરજે, એ પ્રકાર આવે છે. છતાં એમાં પર્યાયનું કર્તૃત્વ ક્યાંય પણ ઉપદેશેલું નથી. આ મર્મનો વિષય છે, અંતરાશયનો વિષય છે, કે આમ કરવું ને આમ નહીં કરવું એમ ચોખ્ખું વચનમાં કહેલું જણાણે, તો પણ એમાં પર્યાયના કર્તૃત્વનો જરા પણ એમાં આશય રહેલો નથી. આ પાયામાં રાખીને વાત છે. કેમ એમ એને ક્યારે છતાં ઉપદેશ આમ કેમ કહેવામાં આવે છે, તો પછી પ્રશ્ન થાય કે તો ઉપદેશમાં આ પ્રકારે વચન વ્યવહાર શા માટે, કે એ પ્રકારે વચન વ્યવહાર એટલા માટે છે કે એ પ્રકારથી એને સમજાય છે તેટલા માટે, પોતે જે રીતે સમજી શકે એ રીતે એને સમજાવવામાં આવ્યો છે, એની ભાષામાં એને સમજાવે છે, કર્યો છે એ રીતે, આમ કરવું નામ ન કરવું, આમ કરવું નામ ન કરવું, એની ભાષામાં એને સમજાવવામાં આવે છે. છતાં સાથે સાથે એમ કહેવામાં આવે છે કે તું તારા સ્વરૂપને જો, હું બંધાયેલો છું ને હું બંધાયેલો નથી એ પણ વિકલ્પ છોડી દે એમ કહું છું. ક્યાં સુધી છોડવું છે, આમ કરવું ને ન કરવું એમ તો નહીં, પણ સ્વરૂપ સંબંધિત નિશ્ચયથી હું બંધાયેલો છું, નિશ્ચયથી હું અબંધ છું, બંધાયેલ નથી, અને વ્યવહારે હું બંધાયેલો છું, એ બધું પણ વિકલ્પ, એની અપેક્ષા વિવિક્ષાઓ પણ બધું છોડી અંદર જા, અંદર જા, નિર્વિકલ્પ થા, નિર્વિકલ્પ થા. હવે શું કહેવું છે કે સ્વરૂપ એવું છે કે એમાં કોઈ અપેક્ષા ખરેખર લાગુ પડતી નથી. સ્વરૂપ સ્વરૂપથી તો નિરપેક્ષ છે, અને જેટલી કોઈ અપેક્ષા છે તેટલો વ્યવહાર છે, આમ છે ખરેખર. પણ વ્યવહારી જીવ વ્યવહારના વચનો સિવાય સમજતો નથી, તેથી એને સમજાવવા માટે એમ કહેવામાં આવ્યું છે. પણ છતાં એ જે કંઈ કહેવા માગે છે એનો મર્મ પકડવાનો છે, શબ્દો પકડવાના નથી. આટલી વાત છે. ફરીથી વિધિ અને નિષેધની વિકલ્પ જાળને છોડ, બે તબક્કા લીધા છોડવાના. એક તો પર્યાયમાં હું આમ કરું, આ મારું કર્તવ્ય છે, અને ફલાણું મારું કર્તવ્ય નથી. કર્તવ્યને અકર્તવ્યના વિષયને વિવેક નામ આપ્યું છે. કેવું નામ આપ્યું છે? વિવેક નામ આપ્યું છે. જરા સારું નામ છે. વિવેક કરવો, પર્યાયમાં વિવેક કરવો, અને એ રીતે જેનું જોર હોય છે એ શું, એ એમ પ્રશ્ન કરે છે. કે પર્યાયમાં વિવેક કરવો કે ન કરવો, આ કરવા જેવું છે ને આ નથી કરવા જેવું. ભૂતકાળમાં બહુ મોટી ચર્ચાઓ કરી હતી, નથી જોઈતા. જો ત્રિકાળી છે એ ત્રિકાળી આત્મતત્વોને કોઈ અપેક્ષા નથી, નિરાલંબ નિરપેક્ષ છે, તો પછી પર્યાયમાં વિવેક કરવાની વાત ક્યાં રહે છે? આ પ્રશ્ન ઉપર જો આત્મા નિરાલંબ નિરપેક્ષ છે, ત્રિકાળ શુદ્ધ છે, તો પછી પર્યાયમાં વિવેક કરવો આપણે ક્યારેક બહુ પ્રશ્ન. પર્યાયમાં વિવેક કરવાનું શું? જોર આપતા અંદરમાં આત્માને આવો નિરાલંબ નિર્દેશ જુઓ, એ વિવેક છે, એ મહાવિવેક છે. અને બાકી કર્તવ્ય અકર્તવ્યનો જે વિવેક છે એ તો એક સમજાવવાનો જાણવાનો વિષય છે. સમજાવવાનો એટલે જાણવાના પડખામાં જાય છે, આદરવામાં તો અંતર આલંબન જે શુદ્ધાત્મા છે એ આદરવાનું છે. વિધિ નિષેધને આદરવાનો વિષય છે. વિધિ નિષેધની સ્થૂળતા એ પ્રતિક્રિયાકાંડમાં પરિણમે છે. જે કોઈ જીવો બાહ્ય ક્રિયાકાંડમાં મૂંઢ થઈ જાય છે, એ ક્રિયાકાંડને જ સર્વસ્વ માને છે, એ વિધિ નિષેધની પકડનું પરિણામ છે, એનું ફળ આવ્યું છે. ઘણા વિધિ નિષેધના પકડમાં આવી જાય છે, પછી એ ક્રિયાકાંડમાં ઉતરી જાય છે. ક્રિયાકાંડ ક્યાંથી જન્મ્યા? તે વિધિ નિષેધની પકડ માંથી આમ છે. એ ક્યાંથી ફાટો પડેલો છે ક્રિયાકાંડ? વિધિ અને નિષેધની વિકલ્પ જાળને છોડ, એમાં ઘણા ભેદ છે. વિકલ્પ નામ એમાં અનેક ભેદ છે, એટલા બધા ભેદ પ્રભેદના એમાં વિસ્તાર છે કે તારું પરિણમન એમાંથી જો નિવૃત્ત ન થાય તો અંતર્મુખ થઈને સ્વરૂપમાં પ્રવૃત્ત થવાનો કોઈ અવસર છે? એ પ્રકાર ઉભો થાય છે. એમાંથી કેમ છોડાવે છે? છોડાવે છે એટલા માટે કે બહિર્ભાવ છે, પર્યાય છે તે બહિર્ભાવ છે, અને બહિર્ભાવની મર્યાદા જાણીને એ બહિર્ભાવથી પ્રવર્તિત નહીં, છોડશે, લક્ષ છોડશે. એ જાણવા યોગ્ય છે પણ લક્ષ કરવા યોગ્ય નથી. વિધિ અને નિષેધની એ પ્રકારે વિકલ્પની જંજાળને છોડ, જાળ છે એ બધી જંજાળ છે. એ ઉપરાંત હું બંધાયેલો છું ને હું બંધાયેલો નથી. હવે સ્વરૂપ વિષયક લીધો કે વ્યવહારથી હું છું ને નિશ્ચય નહીંથી હું બંધાયેલો નથી. વ્યવહારથી મને બંધન છે, નિશ્ચય નહીંથી મને ખરેખર બંધન નથી. તેવા વિકલ્પને પણ છોડીને, એમાં તો હજી વિધિ નિષેધ નથી પણ આત્માના બે પડખાનો વિચાર છે. એક નિશ્ચયનું પડખું છે અને એક વ્યવહારનું પડખું છે. એ પડખાને પણ તું છોડ, તે બધું છોડ, એમ એ પ્રકારના જેટલા પડખા પડે છે, શુદ્ધ અશુદ્ધ નિત્ય અનિત્ય અનેક પડખા પડે છે. એક અનેક પૂર્ણ તે બધું છોડીને અંદર જા, અંદર જા. હવે અંદર જા એનો અર્થ શું? કે અંતર્મુખ થા. સામાન્યના અનુભવમાં રહે, અંતર્મુખ થઈને સામાન્યના અનુભવમાં રહે. કેટલી હદે કે ઉપયોગ, શુદ્ધોપયોગ દશા ધારણ કરીને નિર્વિકલ્પ થાય. બહુ પ્રકાશનું લીધું છે. એનું વર્ણન કરતા 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 એમ કહે છે કે તેથી આ બધું કહ્યું, તેથી ભલું તો એ છે કે